ભગવાન કે જોજો મારા દાખલા આમ તમારી હાટ હું ગોપી બન્યો તો ધ્યાન કરીને સંભાળજો ને કે એ સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી સુખ આવે દુઃખ આવે પણ તેમ છતાં તમે અમને ભૂલતા નહીં સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિરમતી એમાં સ્થિરમતી રાખજો અને મારું ભજન કરજો અને મારી આજ્ઞા પ્રમાણે વર્તજો અને જો આજ્ઞા પ્રમાણે નહીં વર્તો તો મહારાજ કે તમારે અમારે કઈ લેવા દેવા નહીં ભોગવશો સૌ સૌતણ માટે ખરેખર ભગવાનની સર્વ ક્રિયા મંગલકારી છે ભાઈ હા ભગવાનની સર્વ ક્રિયા મંગલકારી છે આપણા હૃદયમાં હૃદયની અંદર આવવા માટે જ ભગવાન આવી બધી ક્રિયાઓ કરે છે ભગવાન આપણા હૃદયમાં આવવા માટે જ આવી બધી ક્રિયાઓ કરે છે આજે પણ એ પ્રસાદીના વસ્ત્રો ભુજ મંદિરમાં છે ધમણકામાં જે મહારાજે પહેર્યા હતા ને એ પ્રસાદીના વસ્ત્રો આજે પણ છે અને એટલા માટે નિષ્કુળાન સ્વામી લખે સર્વે ક્રિયા સર્વે ક્રિયા મંગલકારી મંગળ મૂર્તિ ની બલિહારી સર્વે ક્રિયા ભગવાનની તમામ લીલાઓ મંગળમય મૂર્તિ જણે જોઈ બતાવી રહ્યા છે મંગળ મૂર્તિ ને સામરતા શ્રીહરી કરતા સ્વામી કે આ મૂર્તિ ના સંતો તમારા ગમે એવા અમંગલ હશે તો નાશ પામી જાય તમારા તમામ દુઃખો બળીને ખાક થઈ જાય એ મંગળ મૂર્તિ ને ચિંતવતા સુખકારી જાય શુભ થાય સેવતા સુખકારી મંગળ મૂર્તિ નું ધ્યાન ધરતા સુખકારી એ મંગળ મૂર્તિ નું ધ્યાન ધરતા સુખકારી થાય અંતરમાં સુખ સમતા આવી રીતે તમે ભગવાનનું ચિંતન કરશો ને તો ગમે એટલા અરે પહાડ જેટલા કેમ પાપ નો હોય તમારા સ્વામી કે જો આમ ચિંતવશો ને તો પહાડ જેવા પાપ હશે ને તો એ બધા નષ્ટ થઈ જાય અને એનું તમે ધ્યાન કરશો તો મહાસુખિયા થશો એ મંગળ મૂર્તિ ના ગુણ ગાતા સુખકારી મને નથી મુકાતા સુખકારી મને નથી મુકાતા સુખકારી આ મૂર્તિના ગુણ સ્વામી કેવું કેટલા ગાવ મને આ મૂર્તિના ગુણ ગાવા મૂકવાનું મન જ નથી થતું ગાયા જ કરું ગાયા જ કરું ગાયા જ મંગલ મૂર્તિ જોઈ મન રાતો
સુખકારી
એને રહું છું ભૂલાતો
સુખકારી
સ્વામી કે અરે આ મૂર્તિ ને ચિંતવું ત્યારે હું ફૂલાવશું ફૂલાવ તમે ફૂલાવશો કે નહીં ફૂગો ફૂલાય ને કે પછી હવા નીકળી ગયેલા ફૂગા ની જેમ ઠરી ગયા છો ફુલાણા હોય તો વંશ મોલ સ્વામી કે હું તો અખંડ ફુલાણા કરું છું. ભાઈ વાહ ભાઈ ભાઈ, આવો મોકો ક્યાંથી મળે, આવો લાભ ક્યાંથી મળે? એ આ લાભ તો બ્રહ્માને ન મળે, બ્રહ્માને. મંગળ મૂર્તિ જોઈ મન રાતો કાકારી, એ તણે રહું છું હું ફૂલાતો કાકારી. મંગળ મૂર્તિ જોઈ મે મને કાકારી, રાજી રહું છું હું રાજ્ય દને કાકારી. એ રાજી રહું છું હું રાજ્ય દને કાકારી. એ સ્વામી કે આ મૂર્તિ ને ચિંતવી ચિંતવી નું હું તો રાત કાઢો રાજી રાજી ને રાજી હો. તમે રાજી કે નહીં? આ રાજી હોય તો એકવાર બતાવજો. રાજી રાજી વાહ ભાઈ વાહ, દેહો તાલિયા. એ મંગળ મૂર્તિ જોઈ મન રાખો કાકારી, દર્શન કર્યા, દર્શન કર્યા ત્યારથી એનું મન એ મંગળ મૂર્તિ માં લાગ્યું. ભાઈ નક્કી કર્યું, બસ હવે એ મંગળ મૂર્તિ ને ભેટે છૂટક્યો. પણ આના સગા સંબંધી એને ખબર પડી કે ભગાનું મન સ્વામિનારાયણમાં ગયું છે અને નક્કી એની ભેગો વયા જાય. પછી તમને ચિંતા એ બહુ થાય ને? હા, લખન વયો થાય તો એટલે ભગા ભગત ના તાત્કાલિક વેવિશાળ નક્કી કરી નાખ્યું. ભગા ભગત ને ખબર ન પડવા દીધો, વેવિશાળે નક્કી કરી નાખ્યું અને ઘડિયા લગ્ન લઈ લીધું અને ભગા ભગત ને ગાડામાં બિહારી જાનમાં લઈ જાઓ. ભાઈ જાન ગઈ માંડવા મંડાણા, પણ ભગા નો ઠેરાવ નક્કી હતો. ભાઈ એને ક્યાંય ધ્યાન પડતું નતું, એને તો મનમાં એમ હતું મંગલ મૂર્તિ ને મારે ભેટવું, પણ મન એનું સતત મંગલ મૂર્તિ માં. હો ભાઈ, એક ફેરો ભગો ભગત ફેર્યા, બીજો ફેરો ફેર્યા, પણ ત્રીજો ફેરે તો પછી તો એનાથી રહેવાનું જ નહીં. પછી માંડવી નો જેલો ચોરી ના છોડવો હોય ને છોડવો પકડીને બેસી ગયો. બધા હો સમજાવવા માંડ્યા, એ ભગા ઉભો થા, એક ફેરો બાકી છે, ફરી લે. ત્યારે ભગો ભગત કે બાપલ્યા રાખો, એ ત્રણ ફેરા તો ફર્યો બાપલ્યા, હવે રાખો, હવે મારે એક ફેરો નથી ફરવો, અને ઈ એક ફેરો ફરવા જાવ તો મારે 84 લાખ ફરવા પડે. 84 લાખ હું હવે ઉભો નહીં થાય. ઓલા બધા એના સગા સંબંધી કાકા મામા ભાઈ દાદા બધા સમજાવી સમજાવી થાક્યા, પણ ભગલો ઉભો ન થયો તો ન થયો. ઓલા એના સગા સંબંધી બધા ગોર બાપા ક્યાં, ગોર બાપા પાસે ગયા કે ગોર બાપા ને કે તમે ભૂદેવ કેવા શાસ્ત્રો બધા જાણતા હો? એને કાંઈક એક બે શાસ્ત્ર કાનમાં શબ્દ નાખીને એને કયો ને કે ચોથો ફેરો ફરે કે જટાશંકર બાપા ગયા. અરે ભગા ભગા ઉભો થા ભાઈ આમ નો કરે, આ જો બધા તારી ભાઈ આ બધા ખોટો કરે, હું સાહેબ કાંક જો આ તારા બાપા સામું જુઓ, આ બધા માણસો સામું જુઓ, હવે ક્યાં જાજો ફેરો, એક ફેરો બાકી, ઉભો થઈ જાય ફેર, એક ફેરો ફરી લે. ભગો કે મારા નથી કરો, પણ જટાશંકર દાદા કે નાના ફરી એક ફેરો ફરી લે ને, પણ હું જાય તો કે એ છેલ્લો ફેરો તમે ફેરો, હું તો હાલ્યો અને મૂક્યું બાળીને ભગો ભાગ્યો. જલ્દી 12 વાગે તો ધીરે છે લે. છોડવાની વાત તો બાજુ મારે. આમ સંસાર છે તો ભાઈ, આમ સંસાર છે. અને એ મંગળ મૂર્તિ જો ધારે તો પછી ઘરે જવાનું મન થાય ખરું? તમને થાય છે? થાય છે? કેમ ના પાડવી? ભીણ માં આવી ગયા મારી ભારે કરી, આ પાડી તો તકલીફ, ના પાડી તો તકલીફ. પણ આમ તમે ક્રિયા કરો એથી ભગા ભગ જેવું થઈ જાય. દેહો તાલિયા. મંગળ મૂર્તિ જોતા મારે
સુખકારી દિવસો,
મૂર્તિ જોતા મારે
સુખકારી દિવસો,
જય ઓ
શપ છે આવારે
સુખકારી દિવસો, જય ઓ શપ છે આવારે
સુખકારી દિવસો.
અને ભાઈ, અમે તો સાધુ સની આવું શીખવી હો, કારણ કે અમે જે કર્યું તમને કહી. હળિયાદ ના ભગા ભગત હતા, એ ભગા ભગત હતા, એને સાધુ થવું સમજ્યા? એટલે એના સગા સંબંધી ના પાડતા હતા, અને કે તારા લગ્ન કરવા છે, ભગો ભગત કે મારે નથી કરવા. પછી એ જ વખતે હળિયાદમાં મૂળજી બ્રહ્મચારી રહેવા, એટલે ભગાને મનમાં એમ થયું મૂળજી બ્રહ્મચારી ને પૂછી દો, મૂળજી બ્રહ્મચારી કે એમ કરું. ત્યાં ભગા ભગત આવ્યા મૂળજી બ્રહ્મચારી પાસે, ઓલા પીપલગ ના હતા ને આ હળિયાદના છે, બધા બી ફેર છે. મૂળજી બ્રહ્મચારી પાસે, બ્રહ્મચારી પાસે કે બ્રહ્મચારી તો કે હું લગ્ન કરું કે કેમ કરું? મૂળજી બ્રહ્મચારી કે ઉપડતે ઉપડતે કે સંસાર છોડી દે છોડી દે, કાંઈ એમાં પડવું નથી કે. અને એ શબ્દ ભગા ભગતે હૃદયમાં કંડારી લીધા હો ભાઈ, અને સંસાર છોડી દીધો, નાની વયમાં સંસાર છોડી દીધો. અને આપણે તો એકાવન નથી છૂટતો, એમ હજી છૂટે નહીં તો એ વાંધો નહીં, પણ ઘર નો સાંભળે એટલું થાય તો ઘણું, હું તો એમ કહું છું. તાલી હાલો. એ મંગળ મૂર્તિ જોતા મારે
સુખકારી
દિવસો, જય
ઓશપ છે આવારે
સુખકારી દિવસો, પૂર્ણ કામ પ્રગટ પ્રતાપે
સુખકારી દિવસો,
એમ મને મનાડું આપે
સુખકારી દિવસો,
એટલો નથી થાપવું થાપ
સુખકારી દિવસો,
એટલો પ્રગટને પ્રતાપ
સુખકારી.
છામણીમાં બેઠા છે ત્યાં સુધી કેટલા કેટલાક તો સંકલ્પ કરી નાખ્યો છે, બસ હવે ઘરે જઈને બસ અખંડ ચિંતન કરું છું. પણ ઘરે જાય બે દિન ચાર દિન અઠવાડિયું પંદર દિન થાય ત્યાં વળી પાછા ઈના ઈ થાય. આપણું કેવું ઓલા ઓલા નટ જેવું સમજે, નટ ગામમાં નટ લોકો રમવાય અને રમતા હતા, એમાં એક નટ દોડી વાંડા ઉપર ચડી જાય ઢોલકી વાગે, એમાં ચોર લોકો જોવાય. એના મનમાં એમ થયું કે મારો આ ખરેખરો છે, આને આપણી ટોળકીમાં ભેળવા જેવો ખરો, આ આપણી ટોળકીમાં ભળી જાય આપણે ક્યાંક રાતે વંડી ઉપર ચડાવ હોય તો કામમાં લાગે. ખેલ પૂરો થયો, નટને બોલાવ્યો, તારે અમારી ભેગું રહેવું છે? તો કે તમારો બિઝનેસ તો કે ચોરી કરવાનો, તારે બીજું કાંઈ નહીં કરવાનું. આવી રીતે ક્યાંક આપણે રાતે ચોરી કરવા જઈએ ને વંડી ઉપર ચડીને જોઈ જવાનું, લાગે છે હું કે બસ આટલું તારો અડધો જ ભાગ, તો કે વાંધો નહીં એ જોડાનો. અને બીજે દી રાતે ચોરી કરવા ગયા પટેલને ઘેરે, બાર એક વાગ્યાનો સમય, વંડી થોડીક ઊંચી હતી, એટલે ઓલા ચોર લોકોએ પેલા નટને કીધું કે ભાઈ એક ઠેકડો મારીને વંડી ઉપર ચડી જો અને જોઈ જો કે જાગા પટેલ હોઈ ગયા છે કે જાગે છે. તો કે એમ ઠેકડો ન મારે. તો કે કેમ ઠેકડો ન મારે? ઓલા પણ તો દોડીને વાડા ઉપર ચડી જતો હતો, એ તો ત્યાં તો ઢોલકી વાગતી હતી ને, ઢોલકી વગાડો તો ચડું. બોલ્યા કે ભલા મણાય ઢોલકી વાગડી તો આખું ગામ જાગી જાય, એમ આપણે બધા એવું હોય ઢોલકી વાગે ને ત્યાં સુધી તાન ચડી જાય. હા હવે તો અખંડ મૂર્તિ ભાઈ, પણ એ ઢોલકી વાગતી બંધ થાય વળી પાછા. પણ આપણે એવું નથી કરવાનું, આનો કેપ રાખવાનો છે ભાઈ. આ નટ જેવું નથી કરવું, નિષ્કુળાન સ્વામી ની જેમ કરવું છે, નથી થાપ ઉથાપ
એનો નથી થાપ્યું થાપ
હવે પૂરો થયો
પૂરણ થયો હરિ
સ્મૃતિ
સ્મૃતિ કહીએ
સુખકારી જી,
માટે હરિ સ્મૃતિ કહીએ
સુખકારી જી,
કેતા સુનતા માટે ભવ ફંદ
સુખકારી જી,
કેતા સુનતા માટે ભવ ફંદ
સુખકારી જી,
એમ કહે છે નિષ્કુળાનંદ
સુખકારી
જી, એમ કહે છે
સભી સાથ મે
સુખકારી જી, એમ કહે છે
શેલી પંક્તિમાં તો નિષ્કુળાન સ્વામી બહુ અદભુત લખી, હરિ સ્મૃતિ થાય હરિયે, સ્વામી કે આ હરિ સ્મૃતિ ને જે ગાશે અને હું થાય ભગવાનની સ્મૃતિ થશે, અંતિમ કક્ષાએ આત્મા પોગી જશે, જે કક્ષાએ તપ કરીને જે માણસ નથી પોગતો એ કક્ષાએ આ હરિનું જે સ્મરણ આવી રીતે કરશે નિષ્કુળાન સ્વામી કે એ ન્યા પોગશે, હરિ સ્મૃતિ થાય હૈયે, માટે આનું નામ નિષ્કુળાન સ્વામી કે મેં હરિ સ્મૃતિ રાખ્યું છે, અને આ તમે કહેશો કે આ તમે સાંભળશો તો આનું ફળ તમને શું મળશે, તો નિષ્કુળાન સ્વામી આનું ફળે બતાવ્યું, તો હું તો કે જે કોઈ કહેશે જે કોઈ સાંભળશે તો એનો ભવ ફંદ મટી જાય, આપણે બધા અહીંયા શું કરવા આવ્યા છીએ, ભવ ફંદ મટાડવા કે પછી કે તમારે સમય હતો ને અમારે નવરાશ હતી ને એટલે બધાએ થોડાક દિન મનમાં નક્કી કર્યું કે હાલો કાકા આયોજન કરી અઠવાડિયું 15 દિવસ મજા મજા કરીએ, અને પછી કે એવું હતું એવું નહોતું, બધું મૂકીને અહીંયા આવ્યા છીએ એટલા માટે જ આવ્યા છીએ કે બસ જન્મ મરણ ગર્ભવાસ લખ સ્વરાશીના બધાએ ભવ ફંદો મટી જાય, અને જે સુખને મહામુક્તો માણી રહ્યા છે મહારાજની મૂર્તિનું મહાસુખ ઈ સુખને માણતા થઈ જઈએ એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ, શુક્રવાર આવ્યા છીએ કે પછી વ્યવહાર બકાડવા ખાતર, ઘણા ઘણા તો વ્યવહાર ખાતર આવ્યો, હાલો હવે જવું પડશે, સ્વામીએ શિબિર કરી છે એટલે મોઢું દેખાડે એવી સ્વામીને સારું લાગે ને, સારું લગાડવા નહીં, અહીંયા તો આત્માના કલ્યાણ માટે આવવાનું છે, અહીંયા તો મોક્ષ માટે આવવાનું છે, અહીંયા તો મોક્ષ માટે આવવાનું, અને હારું લગાડવા આવેલા હોય એ ખબર પડે, અને મોક્ષ માટે આવેલા હોય ને એ ખબર પડે કે આ ભાઈ મોક્ષ માટે આવે છે ને આ ભાઈ ખાલી વ્યવહાર ગદાડવા માટે કે હારું લગાડવા હારું દેખાડવા આવે છે એ બધી ખબર પડે, પણ અહીંયા તો નિષ્કુળાન સ્વામી કે આને જો કોઈ કહેશે અને સાંભળશે. તમે હા ભીડ્યું બરાબર અવાજ આવ્યો ને એટલે લાગે છે કે બરાબર સાંભળ્યું નહીં હોય. સાંભળ્યું સાંભળ્યું કહેવાય કોણ એ ખબર ને પાછી. એકે એક વસ્તુ યાદ રહી જાય એને શું કહેવાય? સાંભળ્યું કહેવાય. અને સાંભળ્યા પછી તાન ચડી જાય એને શું કહેવાય? સાંભળ્યું કહેવાય. ઓ ભાઈ સ્વામી કે આવી રીતે જે કોઈ કહેશે અને સાંભળશે તો અંતમાં નિષ્કુળાન સ્વામી આશીર્વાદ આપે છે કે ભાઈ એના તમામ ભવ બંધ છે મટી જશે અને એ આત્મા અક્ષરધામનો અધિકારી થઈ જશે અને મૂર્તિના સુખે સુખીઓ થઈ જશે. જે સુખને દાદા ખાચર પર્વતભાઈ હે ગોર્ધનભાઈ વગેરે મહામુક્તો માણે છે, ગોપાળાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, મુક્તાન સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો માણે છે, એ સુખનો ભોગતા એ આત્મા થશે. એવી રીતે અહીંયા હરિસ્મૃતિ નો છઠ્ઠો ચિંતામણી ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્ય ષષ્ઠ ચિંતામણી પૂરી થઈ. લ્યો ભાઈ આ છઠ્ઠો ચિંતામણી, આ ચિંતામણીનું નામ શું હતું? હે સુખ ચિંતામણી. તમને સુખ થયું કે નહીં? તો વાંધો નહીં, તો દાખલો આકડો લેખે. હવે ખાલી ફક્ત એક ચિંતામણી બાકી રહેલ્યો. આપણા પર નિષ્કુળાન સ્વામી બહુ મોટી કૃપા કરી, છ છ ચિંતામણીઓ આપી દીધી. છ છ હા લઈ જાઓ, દુનિયામાં કોઈની એકે નથી મળતી અને એના બદલે આપણને છ ચિંતામણી નિષ્કુળાન સ્વામી આપી દીધી. અને હવે નિષ્કુળાન સ્વામી આપણને હાથમી ચિંતામણી આપવા તૈયાર થાય છે, તમારે જોઈશ. હા અને આ ચિંતામણી અદભુત છે, આ ચિંતામણી તો એટલી બધી અદભુત છે, એટલી બધી અદભુત છે કે જાણે કે છ ચિંતામણીનો સાર નિષ્કુળાન સ્વામીએ છેલ્લી ચિંતામણીમાં મૂકી દીધો. અને હારી વસ્તુ હોય ને છેલ્લે જ રખાય. અદભુત ચિંતામણી. હવે આ ચિંતામણીનું નામ શું છે ખબર તમને? કીધા વગર ક્યાંથી ખબર હોય કા? હવે આ ચિંતામણીનું નામ છે મૂર્તિ ચિંતામણી. શું નામ છે? મૂર્તિ ચિંતામણી. સાંભળીએ. આ ચિંતામણીની અંદર નિષ્કુળાન સ્વામી તો મન મૂકીને ભગવાનનો મહિમા કહેવા માંડ્યા છો. હવે કઈ દેવું સ્વામીને એમ થયું જેટલું કહેવાય એટલું. કેફ ચડાવી દે ને કેફ, એવી આ ચિંતામણી છે. હે એ અલૌકિક મૂર્તિ આજની નિષ્કુળાન સ્વામી કે અલૌકિક મૂર્તિ આજની નિષ્કુળાન સ્વામી આવીને કેફમાં ગાવા માંડ્યા તો તમે તો કાંઈ બોલ્યા નહીં. આમાં આંકોટા પડકોટા કરવા પડે. ભલે આ માણસો નિષ્કુળાન સ્વામી જોવો તો ખરા કેવા વરસે. આ તો ઓલો હુપડાની ધારે વરસાદ વરસતો હોય અને આપણે હાંડો ઊંધો મૂકી દીધો ટીપુ મહેલ પાસે જાય ખરું, માટે આંડો સીધો કરો. હે એ અલૌકિક મૂર્તિ આજની અને ધરી ધર્મ કુમાર રે એ જોતા નાવે જોડમાં એ આસમ અન્ય અવતાર બધા સાથે ટોટલ નાના મોટા બધા ગઢા બુઢા બધા કરો ભાઈ વાંધો નહીં. એ અલૌકિક મૂર્તિ આજની તમે અહીંયા હાથ લાંબો કરો ને ઓલા અમેરિકા વાળા ને ઇંગ્લેન્ડ વાળા ભાડે કરો. હે એ અલૌકિક મૂર્તિ આજની અને ધરી ધર્મ કુમાર રે એ જોતા નાવે જોડમાં સમ અન્ય અવતાર સ્વામી કે આ મૂર્તિ તો મહાલૌકિક છે મનુષ્ય જેવા કદાચ આ લોકમાં આવીને દેખાતા હોય તો એ મનુષ્ય નથી હો ભાઈ મહારાજ વડતાલમાં સભા ભરીને બેઠેલા અને એ વખતે એ સભામાં એક ફણેણીનો એક સુતાર આવેલો અને એ વખતે મહારાજે અલૌકિક પણ એ સુતારને દેખાડ્યું એકલો સુતાર જ દેખાયો સુતારને દેખાય મહારાજની મૂર્તિમાંથી તેજના પુંજો વહેતા હતા પ્રકાશના પુંજો વહેતા હતા અને પુંજમાં કોટાન કોટી મુક્તો ભગવાનની સ્તુતિ કરતા હોય એવું ઓલા હુતારને દેખાવા માંડ્યું આ હુતારને એક ન જ દેખાય તો પેલો હુતાર આ આ એમ કરે મહારાજ બોલા સભામાં આમ આંગળી અને હુતાર આમ જોઈને આંગળી આમ કરે નાક ખામ્યા ઉપર આંગ રાખીને આમ કરે બંધ થાય એટલે વળી પાછો બંધ થઈ જાય પણ વળી પાછું રહેવાય નહીં ને વળી પાછો આહા હા હા મળે કરવા પછી સભા પૂરી થઈ ને પછી સભામાં નારુપદ નાના હતા એણે આ દ્રશ્ય જોયેલું બોલ્યો વારે વારે આહા હા કરતો હતો અને મહારાજ નાક ઉપર આંગળી મૂકતા હતા ને એ બધું શું હતું એટલે ગોપાળન સ્વામીને બોલાવીને વાત કરી કે આજે આવું સભામાં થતું હતું એટલે ગોપાળન સ્વામીએ પેલા હુતારને બોલાવ્યો કઈ શું હતું ગોપાળન સ્વામી તો જાણતા હતા પણ આ નારુપદ નાના ખબર પડે એટલા માટે અરે કે પણ આજ તો મહારાજ સભા ભરીને બેઠા હતા એમાં મને તો એવા અલૌકિક દર્શન થતા હતા એવા અલૌકિક દર્શન થતા હતા કે ઓહો હો મહારાજની મૂર્તિમાંથી હું તેજના પુંજો વહેતા હતા કોટાન કોટી મુક્તો ભગવાનનું સ્તવન કરતા હતા અદ્ભુત દ્રશ્ય હતું અદ્ભુત દ્રશ્ય હતું એટલે હું આહા હા કરતો હતો તે નારુપદ નાના એમથી કહો આ મૂર્તિ તો મહા અલૌકિક છે એમ નિષ્કુળાન સ્વામી લખે હે અલૌકિક મૂર્તિ આજની અને ધરી ધર્મ કુમાર રે એ જોતા નાવે જોડમાં એ આસમ અન્ય અવતાર આ પાછલી પંક્તિમાં તો નિષ્કુળાન સ્વામી કમાલ કરી સ્વામી કે આ મૂર્તિનો આ સ્વરૂપનો આ અવતારના જોડમાં કોઈ આવે નહીં આની જોડમાં કોને આવે કોણ આવે કેમ કે આ તો અવતારી નારાયણ છે અત્યાર સુધી તો આવ્યા હતા ભગવાનના અવતારો આવ્યા હતા એમ આ અવતારી નારાયણ ને કોને ઉપમા આપી એની જેવા તો માત્ર ને માત્ર એક જ છે સ્વામીએ લખ્યું હે સૂરજ સરીખો એક સૂરજ સે શશિ સરીખો શશિ રે આ મહિમાને હૃદયમાં ભરજો આ કપને ઠસો ઠસ ભરજો ટોટા ફોડવાના ટોટા જેવું તેવું દારૂખાનું ભરેલું હશે ને તો ફટાક્યો થઈ જાય ટોટો નહીં ફૂટે આ નિષ્કુળાન સ્વામી આ ધરબે છે મહિમા માયા છોડવી નહીં પડે છૂટી જાહે કારણ શરીર તોડવું નહીં પડે તૂટી જાહે કારણ કે કારણ શરીર એવું મજબૂત છે કાળમીંડ પથ્થર કરતા મજબૂત છે કારણ શરીર હો ભાઈ અને એક વાત યાદ રાખજો કારણ શરીર તોડ્યા વિના અક્ષરધામમાં નહીં જવાય કારણ શરીર તોડવું અક્ષરધામમાં જવું ઊંચી આંગળી કરો તો હા બધા એવા પણ એમાં કારણ શરીર છે ને એ કેવું છે કાળમીંડ પથ્થર કરતા કઠણ છે અને કાળમીંડ પથ્થર તોડવો હોય ને તો એ ટોટા ફોડવા પડે અને કેટલો દારૂ ધરવો પડે એમ પૂછો હિંમત ભગત તમે ડંબીનું મંદિર કરતા હતા એ પથરા નીકળ્યા હતા પણ કેવા ટોટા એ હે તો આ તો આપણે કારણશીર તોડવું છે આમાં જેવો તેવો ટોટો નહીં હાલે માટે મન મૂકીને આ મહિમાને હૃદયમાં ઠસાવીજો કારણશીરના સોતે સોતા કરી નાખે એવા ટોટા નિષ્કુળાન સ્વામી ફોડે છે હે સૂરજ સરીખો એક સૂરજ છે શશિ સરીખો શશિ પવન સરીખો એક પવન છે એને ઉપમા કસી રે પવન સરીખો એક પવન છે એને ઉપમા કસી રે સરીખો એક સૂરજ છે શશિ સરીખો શશી રે પવન સરીખો એક પવન છે તેને ઉપમા કસી રે ભાઈ તેને ઉપમા કસી રે ભાઈ તેને ઉપમા કસી સૂરજ જેવો તો એક સૂરજ છે હજાર વોલ્ટ નો લેમ્પ જુઓ તમે તો તમે એને ઉપમા આપો કે ભાઈ ઓહ આ લેમ્પ કેવો તો કે સૂરજ જેવો પણ સૂર્યને જોવો પછી સૂર્યને તમે કોની ઉપમા આપો તમે સરોવર જોવો એમ બહુ મોટું સરોવર હોય તો તમને એમ થાય કે ઓહ કેવડું મોટું સરોવર કેવડું મોટું સરોવર આ તો દરિયા જેવું છે પણ તમે જ્યારે દરિયો જોવો તો પછી દરિયાને કોની ઉપમા આપો એમ આ વખતે આવેલા ભગવાન શ્રી હરિ એવડા મોટા છે ને આને કોઈ અવતારોની ઉપમા આપી શકાય નહીં ભાઈ આ અવતાર જેવા ભગવાન હતા કે આ અવતાર જેવા ભગવાન હતા કેમ કે આ તો અવતારી નારાયણ છે એટલે સ્વામી લખે છે કે જોતાનું આવે જોડમાં હે જોતાનું આવે જોડમાં એ આસમ અન્ય અવતાર એક પછી એક એક પછી એક પંક્તિ ભજન વાળી આવે છે અરે સમર્થ મૂર્તિ સુખ ભરી લ્યો ફટાક્યો થઈ ગયો હે હા હે બરાબર ટોટો ફૂટ્યો હે એ સમર્થ મૂર્તિ સુખ ભરી
સમર્થ મૂર્તિ સુખ ભરી
અને ધરી ન ધરશે કોઈ રે વિચાર કરો નિષ્કુળાન સ્વામી કે આવો અવતાર ક્યારે થયો નથી ને હવે થશે નહીં હું મંડાય પડ્યા છો કેમ કે સ્વામિનારાયણ ભગવાન સ્વામી ક્યાં અવતાર હતા એક અવતાર નતા એ અવતારી હતા ભલામણ હે એ સમર્થ મૂર્તિ સુખ ભરી
સમર્થ મૂર્તિ સુખ ભરી
અને ધરી ન ધરશે કોઈ રે એ સર્વો પરિચય શ્રી હરિ હે સહજાનંદ પ્રભુ સો મહાસમર્થ મૂર્તિ છે આવો અવતાર ક્યારે થયો નથી આ બ્રહ્માંડ સર્જાણો ને ફસાવર થઈ ગયા તો અને હવે પછી થવાનું નથી આપણે તો બહુ નિકટમાં આવી ગયા આમ હાથ લાંબો કરીને ત્યાં અંબાઈ જાય એમ છે બહુ જાજુ વેળું નથી એટલે આપણે વધારે ભાગશાળી છીએ સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ છે અને આ સમર્થ મૂર્તિ એના પ્રતાપે આ સમર્થ મૂર્તિનું જેણે જેણે ભજન કર્યું ને આ મૂર્તિમાં જેણે મનની વૃત્તિઓ ઠેરાવીને એ બધા નિરાવરણ સ્થિતિ વાળા થઈ ગયા વિચાર કરો એક બે ની અનેક ભક્તો અનેક ભક્તો એ કુંડલના રાયબાય એ કરિયાણાના મીણબાય મોટીબાય વગેરે બધા નિરાવરણ સ્થિતિ વાળા હતા ગઢપુરમાં મોટીબા રાયબાય આ બધા મહારાજ ઘરથી નીકળ્યા વનવિચન કરતા હતા ને તો આ બધા ભક્તો અહીંયા બેઠા બેઠા દેખતા હતા અને વાત કરતા હતા કે મહારાજ હવે ઘરબાર છોડીને નીકળ્યા છે, જંગલમાં વન વિચરણ કરે છે, અત્યારે બુટોલ પતન ગયા છે, બ્રહ્મચારી જેવો વેશ ધારણ કર્યો છે, ગોટકીઓ સાથે છે, કમંડળું છે, માથે સુંદર સરસ મજાની પીળી બાબરી છે, આવી બધી અહીંયા બેઠા બેઠા વાતો કરતા થઈ ગયા. આવી સ્થિતિ પ્રાપ્ત થઈ હતી અને એને થઈ તેમ આપણને થયો. જો આપણે આવી રીતે ચિંતન કરીએ તો આપણને પણ થાય. પ્રગટ પ્રબળ મૂર્તિ
અચરજ કારી છે.
હવે શબ્દ બદલાઈ ગયો, હવે હું આવશે અચરજકારી. અચરજકારી કોને કહેવાય? નવાઈ પમાડે એવું હોય ને એને અચરજકારી કહેવાય. નો થાય અને થઈ જાય એને અચરજકારી કહેવાય. દેહો મસ્ત હોકર તાલી કે સાથ એ પ્રગટ પ્રબળ મૂર્તિ
અચરજ કારી છે.
એ પ્રગટ પ્રબળ મૂર્તિ
અચરજ કારી છે.
જન નેતિ નેતિ કહે શ્રુતિ
અચરજ કારી છે.
હા, અદ્ભુત મહિમા લખે વા સ્વામી, અદ્ભુત. અરે આ મૂર્તિનો મહિમાનો પાર તો વેદો પામતા નથી. વેદોને મનમાં એમ થયું કે અમારે ભગવાનનું જેમ સેમ મહિમાનું યથાર્થ વર્ણન કરવું છે. આમ ધારીને વેદો વર્ણન કરવા મળ્યા પણ થાકી ગયા અને છેવટે બોલ્યા ન ઈતિ ન ઈતિ ન ઈતિ. આનો કોઈ પાર પામી શકાય. અરે વેદો એ વર્ણન કર્યું છે એ વધી વધીને વૈરાટ સુધીઓ જે કઈ સામર્થ્ય શક્તિ આદિનું વર્ણન, સૃષ્ટિનું પાલન પોષણ, કોટાન કોટી બ્રહ્માંડોનું સર્જન, અદ્ભુત સર્જન, અદ્ભુત સર્જન. અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય, લય પામે, નાશ પામે, અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન થાય. કેવી વિધવિધ કળાઓ, પશુઓ બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, નદીઓ બનાવી, સમુદ્રો બનાવ્યા, આ માણસો બનાવ્યા. લાખો માણસો ભેગા કરો તો કોઈના મોડલ એક હતા ન. અદ્ભુત કળા, વિધવિધતા કેટલી કરી. અને આ બધું સર્જન ભગવાનનું છે. એ તો કેટલું ખબર, એક મોટો દરિયો હોય અને એમાંથી એક ટીપું લ્યો ને પાણી, ટીપું એટલું જ ભગવાને ઐશ્વર્ય વાપર્યું. એ અનંત કોટી બ્રહ્માનું ઐશ્વર્ય એમાં સમાય. અને એ રીતે એવી સામર્થ્ય તો મારા વૈરાટાદિકમાં મૂકી અને વેદોએ વધી વધીને વર્ણન કર્યું વૈરાટ સુધી. તો વૈરાટથી પડતો પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ ને એનાથી પર અક્ષર ને એ અક્ષરના મુક્તમાં કેટલી સામર્થ્ય, તો અક્ષરમાં કેટલી સામર્થ્ય અને એ અક્ષરમાં એટલી સામર્થ્ય તો એ પુરુષોત્તમ નારાયણની વાત જ ક્યાં કરવાય. વેદો અને શ્રુતિઓ તો ત્યાં પગી નથી એકથી.
હે જન નેતિ નેતિ કહે શ્રુતિ અચરજ કારી છે.
અકળ અનુપયમાપ
અચરજ કારી છે.
અકળ અનુપયમાપ
અચરજ કારી છે.
કોઈ કરી શકે નહીં થાપ
અચરજ કારી છે. અરે આ મૂર્તિના દર્શન તો શિવ બ્રહ્માદિક ના થતા. વિચાર કરો,
જગત ના જીવો વધી વધી ક્યાં સુધી પહોંચે? તો કે શિવ સુધી, બ્રહ્મા સુધી, વિષ્ણુ સુધી. અને ગામના માણસો હોય કે નાના છોકરા હોય, એની દ્રષ્ટિ ક્યાં સુધી હોય? કે ગામના સર્પ સુધી. એને પછી આગળ ખબર ન પડે. આ કાનો બેઠો, કાનો લ્યો, પૂછો કાના. જે ગામમાં રહેતો એને મનમાં એમ થાય કે આ ગામમાં સર્વે સર્વા કોણ છે, સરપંચ બધું હોય છે, બીજું કઈ આની ઉપર કઈ હશે? નનકા છોકરા, પણ એને ખબર નથી સરપંચ થી ઉપર તાલુકા પ્રમુખ આવે, ઉપરાપર બધા સ્ટેપ હોય ને, જિલ્લા કલેક્ટર આવે, મુખ્યમંત્રી આવે, વડાપ્રધાન આવે. એમ આ બ્રહ્માંડ માં રહેલા તમામ જીવ પ્રાણી માત્ર ની દ્રષ્ટિ ક્યાં સુધી? તો કે સર્પ સુધી. આ વચનામૃત માં શ્રીજી મારના શબ્દો, મારા શબ્દો નથી, કે એ તો બધા બ્રહ્માંડ ના પટેલ લેવો છે, એને તો આ મૂર્તિ ના દર્શને દુર્લભ છે. અરે બ્રહ્માને ઈ મૂર્તિના, બ્રહ્માને ઈ મૂર્તિના તો દર્શન દુર્લભ છે, અરે એના સંતોના એના દર્શન નથી થતા. જો દુર્લભ, એના દર્શન કરવા હોય તો બ્રહ્માને પરવાનગી લેવી પડે. જો ને અમારે ગુણાત્યાન સ્વામીના દર્શન કરવા, અને એ વખતે હાટીના માળિયામાં ભગવદાનંદ સ્વામી એ આંબાને બધું રખબળ કરતા હતા, તે એનો સંકલ્પ છે કે શાસ્ત્રોમાં એવું આવે છે કે ભાઈ બ્રહ્માને ચાર મુખ, તો એ હુતા કેમ છે? હવે ગમે બાજુ હોવે તો એક મુખ તો દબાય, આમ હોવે તો આમ દબાય, આમ હોવે તો આમ દબાય, એને હુવાનું સુખ શું આવે? કે પછી ફોલ્ડિંગ વિશે આમ ભેગા થાય, આપણે ફોલ્ડિંગ પલંગ નથી આવતો, આમ ભેગો થઈ જાય, એવું હશે? પણ હશે હું આમ સંકલ્પ કરતા હતા ત્યારે બ્રહ્માના મનમાં એમ થયું, મારો આ જ મોકો છે. આવ્યા વિમાન લઈને ભગવદાનંદ સ્વામી ને કહે, તમે શું સંકલ્પ કરતા હતા? કે મને એવો સંકલ્પ, તમારે ચાર મોઢા તો તમારે હુવાનું સુખ કેમ આવતું છે? ત્યારે બ્રહ્મા કહે, જો કે મારે ચાર મોઢા એટલે હું ચાર મુખ જેટલું કામ કરી શકું, અને ધારું ત્યારે ચાર મુખ કરી શકું છું, અને ધારું ત્યારે પાછું એક મુખ પણ બતાવી શકું છું. એ ભગવાનના પ્રતાપથી ભગવાને મને એવું એશ્વર આપ્યું, આ તમારો સંકલ્પ હતો એ મેં પૂરો કર્યો. પણ હવે મારે સંકલ્પ છે, તો કે હું વળી, તો કે મારે ગુણાતાન સ્વામીના દર્શન કરવા છે. પણ કે એ તો છે જૂનાગઢ છે, અને અહીંથી હાટીના મળેથી જૂનાગઢ તો ઘણું છેટું થાય. બ્રહ્મા કે, પણ મારી પાસે વિમાન છે, બે જઈ હાલો બોલો. અને ભગવદાનંદ સ્વામી વિમાનમાં બેહી, અને બ્રહ્મા વિમાનમાં બેસીને આવ્યા હોય, અને શિખર ઉપર એ વિમાન ઉતાર્યું. એ વિમાન પાસે એવા હોય, આપણે જેવા ન હોય, દિવ્ય હોય બધું, જ્યાં રાખવા એને ઉભા હોત રે. અને પછી ભગવદાનંદ સ્વામી ગુણાતાન સ્વામીને પૂછવા ગયા, સ્વામી બ્રહ્માજી આવ્યા છે ને એમ કહે છે કે આપના દર્શન કરવા છે, તો લેતો હું? તો કે હા લેતા આવો. બ્રહ્મા આવ્યા, દર્શન કર્યા, બ્રહ્મા ગયા. પછી ગુણાતાન સ્વામી ભગવદાનંદ સ્વામીને એક બાજુ બોલાવી, કાનમાં કે આવાનું હર ઘડીએ મારા વખતે લેતા ન આવવા, આ વખતે લાવ્યા ભલે લાવ્યા, વિચાર કરો, હે આ તો આ વખતે તમે લાવ્યા હતા એટલે મેં પછી આ ના ન પાડી, વિચાર કરો. ત્યારે પુરુષોત્તમ નારાયણ કેવા હશે, આ સમજવાની બાબત છે.
શિવ બ્રહ્મા સરખા કે છે, અચરજ કારી છે, તોય અતિ અપાર રહે છે, અચરજ કારી છે, તોય અતિ અપાર રહે છે, અચરજ કારી છે, પ્રગટ મૂર્તિ નો મહિમાય, અચરજ કારી છે, પ્રગટ મૂર્તિ નો મહિમાય, અચરજ કારી છે, સર્વ સુખ તણી સી માયા, અચરજ કારી
ભગવાન શ્રી હરિ લોયાના ત્રીજા વચનામૃતમાં લખે કે આવી રીતે જેને ભગવાનનો મહિમાય છે નિશ્ચય હોય તો શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, એવો નિશ્ચય હતો ભુજના લાધીબાને. કીધું વિધવા થયેલા, 50 વર્ષની ઉંમર હતી, પણ ભગવાન શ્રી હરિએ કીધું, લાધીબા 16 શણગાર ધારણ કરો, પાણીનું બેડું, માથે મૂકી ગામ હોરવા નીકળો. અને એ વખતે ભગવાનની આજ્ઞા થતા લાધીબાઈએ સોળે શણગાર ધારણ કર્યા. એ વખતનો જૂનો જમાનો અને પછી બ્રાહ્મણની જ્ઞાન હતી, પણ ભગવાનની આજ્ઞા થતા સોળે શણગાર ધારણ કર્યા, પાણીનું બેડું મૂકી ગામ હોરવા હાથના લટકા કરતા કરતા નીકળ્યા. તેથી ગામના છોકરા બધા પૂછવા માંડ્યા, લાધીબા આ પચા વરે કોનું ઘર માંડ્યું? ત્યારે લાધીબા કે સ્વામિનારાયણ નું. આને નિશ્ચય કહેવાય, આને નિશ્ચય. એનાથી કોઈ એવું કઠણ કામ નથી કે એને ન થાય, એવો નિશ્ચય હતો અમદાવાદના દામોદર શેઠ ને. એવો ખરેખર હરિભગત થયા, બધાએ નાતી બહાર મૂક્યા અને જાહેરાત કરી દીધી કે દામોદર શેઠના દીકરાને દીકરી દેવી નહીં, એની દીકરીઓ આપણે લેવી. દીકરા દીકરી યુવાન થયા. દામોદર શેઠ વિચાર કરવા માંડે, હવે શું કરવું? હજી દીકરા તો કદાચ યુવાન હોય તો ચાલે, પણ દીકરીઓ યુવાન ઘેરે રહે કેમ? દામોદર શેઠ મહારાજ પાસે આવ્યા. મહારાજ અમને નાતીબાર કર્યા છે, અમારી દીકરીઓને કોઈ લેતું નથી, શું કરીએ? યુવાન દીકરીઓ શું કરીએ મહારાજ? અમે સત્સંગી થયા એટલે આ સ્થિતિ થઈ. ત્યારે મહારાજ કહે છે કે દામોદર શેઠ એમાં શું ચિંતા, એક કામ કરો ને, બેન ભાઈને લગ્ન કરી નાખો. લ્યો, પણ દામોદર શેઠને સંકલ્પ ન થયો. આ વાતે કઈ ભગવાન હોય? દામોદર શેઠે વિચાર કર્યો કે ભાઈ ધર્મની મર્યાદાઓ બધી ભગવાન જ બાંધી છે ને, ભગવાન કે ધર્મ. આવ્યા ઘરે અને કંકોત્રીઓ સપાવવાની તૈયારી કર્યો અને ગામના લોકોને બધાને ખબર પડી કે દામોદર શેઠે તો આવું કર્યું. અને પંચ બધું ભેગું થયું, ભેગું થઈને કે એક તું બંધ કર, બંધ કર, અમે તારા દીકરાને દીકરી દેશું અને તારી દીકરી લેશું, પણ આ બંધ કર તું. એમ ભગવાન સ્વામિનારાયણ દામોદર શેઠ ની કસોટી એ કરી અને લાજે રાખ્યો. પણ ખરા સમયે મજબૂત રહેવું. આમાં બેઠેલા આ બધા ભક્તો, જો ખરે સમયે કસોટી ના વખતે જો મચક ન આપી તો અત્યારે સ્વામિનારાયણ ભગવાન ને લાજ ન રાખી અને વળતા પાણી ન મીડ્યા થવા. પણ ઈ વખતે તો મહિમા સહિત નિશ્ચય ન હોય તો એમ તો આમ કેમ ભગવાન કરતા હશે? અમુક અમુક એવાય હતા હો મહિમા વગર ના મીડા કંઠ્યું તોડવા. એલા ભાઈ ભગવાન કરતા હોય એમાં આપણી દ્રષ્ટિ ન પકતી હોય, ભગવાન ને કઈક ઊંચું કઈક કરવું છે. એક સૂત્રધાર પણ આવી ગયું હે સંપ્રદાયમાં, એક સૂત્રધાર પણ આવી ગયું સંપ્રદાયમાં, એક સંપ્રદાયમાં ક્રાંતિ સર્જાવા માંડી. આ એક ભર યુવાની આવવા લાગી, મહિમા સહિત નિશ્ચય હોય તો વાંધો ન. એટલે કીધું મહિમા સહિત નિશ્ચય હોય તો શું ન થાય, અને જો મહિમા સહિત નિશ્ચય ન હોય તો શું ન થાય, કઈ ન થાય. નકર તો ભાઈ હેરાન હેરાન થઈ જાય. આ લોકનું પદાર્થ જરી કેવું નાશ પામ્યું હોય ને તો એ ભાઈ ને દુઃખ ન મટે, દુઃખ ન મટે. જો ને ઓલા નથુ ભટ્ટ ને નહીં 55 વર્ષે વિધુર થયા, રાંડ્યા તો રો રો કરે અને કે નહીં ઘરના માણસ નો હળગાવતો. બોલો હવે એટલો મહિમા જો ભગવાન નો સમજાય જાય. અક્ષર સમય વાતોમાં લખ્યો, બોલો કેટલો જીવને મહિમા હશે. એક માણસ નું ઘરવાળું મરી ગયું તો કે હું એની ભેગો મરું, અને ઘરના માણસો કમાડા તેને પૂરી રાખ્યો બધા, તે વાંડા તોડી બહાર જઈને અગાવીને સ્મશાને જઈ અને ઝાડવે લટકી ગયો. બોલો આવો મહિમા જો ભગવાન નો સમજાઈ ગયો હોય. અક્ષરાન સમય વાત બીજું દ્રષ્ટાંત લખ્યું, એક ભાઈ નું ઘરવાળું ગુજરી ગયું, તે હાડલો નાખા ગામમાં ફેર્યા કરે, આ પહેરતી હતી, આ પહેરતી હતી. ને એક જણા નું ઘરવાળું મરી ગયું, તે મરી ગયા પછી એ સ્મશાને જઈને રાખ પાસે ન્યા રોયા કરે. બોલો આખો દી સ્મશાને બેઠો ને રાખ પાસે રોયા કરે. પછી અક્ષરાન સ્વામી કે અમે ગયા, તેના સંબંધી બધા આવ્યા અને કે ભાઈ આ મેપલા ને ઘરવાળું મરી ગયું તો રાખ પાસે બેઠો બેઠો રોયા જ કરે સ્મશાન જઈને, શું કરવું? સ્વામી કે એક કામ કરો, એની રાખ છે ને એ બધી ભેગી કરીને બાજુમાં નદી હતી એમાં નાખી દો, એટલે ત્યાં જાતો બંધ થઈ જાય. આ જગતના જીવને એનો એટલો મહિમા છે સ્ત્રીયાદિ ઘનાદિ પદાર્થ નો, એવો મહિમા જો આપણને ભગવાન નો થઈ જાય ને તો ભગવાન અહીંયા આવીને ઉભા રે નાચવા મળે. નથું ભટ્ટ ભગવાન હારે રહેતા, પણ મહિમામાં કસર હો. આઠ પાંઠ વરે વિદુર થયા પણ ઘરના માણસ બાળવા નો દઉં, નો બાળવા દઉં, બોલા કે એમ નો હાલે એ પરાણે તો એ હળગાવ્યા, તોય પછી તો ઘરે આવ્યા પછી રોયા જ કરે, રડ્યા જ કરે, ઈબકા ભર્યા કરે. પંદર થી થઈ ગયો મારા 10-15 વર્ષ પેલા મુંબઈમાં પૂજ્યપાદ સ્વામીની પહેલી વહેલી કથા હતી, અને એ વખતે મુંબઈમાં એક બહુ મોટા આગેવાન હરિભગત કર્યા. હવે 70-80 વર્ષની ઉંમરે, હવે 80 વર્ષે ઘર ભંગ થયા પણ રડતા બંધ ન થયા, અને પાછા વળી આગેવાન મોટા હરિભગત કહેવાય સંપ્રદાયમાં. એટલે ખુદ મહારાજશ્રી આવ્યા, મહારાજશ્રી ઘણું સમજાવે, સંતો સમજાવે, તો એ કે બસ હવે ઘરમાં બધું સૂનું સૂનું લાગ્યા કરે છે. એટલે થી નહીં કે હવે હું બીજું ઘર કહું 80 વર્ષે. મહારાજશ્રી કે ભલા મને આ નો, એના દીકરા બધા મહારાજને કે બાપુજી આને કાંઈક સમજાવો, હવે દીકરાને ઘેરે દીકરા, અને આ કે હું બીજું ઘર કરું. એ માંડ માંડ સમજાવ્યા કેટલા સંતોએ, કેટલા હરિભક્તોએ, અને મારા સ્ત્રી તોય માંડ માંડ થી સમજે. આવો મહિમા જીવને ભગવાનનો નથી સમજાવ. નરતું ભટ્ટ એમ રોયા કરે, સમજે, 15 દિવસ સુધી કે ખાધું નહીં, પીધું નહીં, રડ્યા કરે. અને એમાં બરાબર મહારાજ જેતલપુર આવ્યા, એટલે હરિભક્તોને મનમાં એમ થયું કે અહીંયા મહારાજ જેતલપુર આવ્યા છે, લાવો અહીંયા લઈ જઈને મહારાજ કાંઈક બે શબ્દો કે. તો નરતું ભટ્ટને સાંત્વના વળે, રોતા બંધ થાય, લાવ્યા અમદાવાદ જેતલપુર. મારા સભાભરીને બેઠા હતા ત્યારે હરિભક્તો અને બધા નથું ભટ્ટ બધા આવ્યા. નથું ભટ્ટ પગે લાગવા ગયા ત્યાં મહારાજે પૂછ્યું, કેમ નથું ભટ્ટ, સારું છે ને, મજામાં છું? ત્યાં તો નથું ભટ્ટે પોક મૂકી ભાઈ. મહારાજ કે પણ છે હું? ત્યાં બાજુના માણસો કહે, મહારાજ આ નથું ભટ્ટ વિધુર થયા છે, એટલે પછી રડતા બંધ થતા નથી, એટલે તમે બે શબ્દો કયો અને કાંક રડતા બંધ થાય એટલે લાવ્યા છે. પછી મહારાજે વાત શરૂ કરી, આ જગત તો બધું નાશવંત છે, એક દી બધું મરવાનું છે, એક દી તો કાં તો ભાઈ રાંડે ને કાં તો બાય રાંડે, એક દી એકને રાંડવાનું છે કે. આમ બધી વાતો શરૂ કરી, જોરદાર વાતો શરૂ કરી, એટલે નતું ભગત રડતા બંધ થઈ ગયા, જરાક શાંત પડ્યા. પણ મહારાજ આમ વાત કરી, વ્યક્તિ તો રાંડવાનું છે, કાં તો ભાઈ રાંડશે ને બાય રાંડશે, આમ કર્યું ને. ત્યાં સુરા ખાતર વચ્ચે ટપકું મૂક્યું, મહારાજ એ તો તમે ભણ્યા નથી એટલે તમને આ સંસાર વ્યવહારની ખબર ન હોય. વિદુર ત્યાં પછી છોકરાઓને કેમ બધાને હાચવાનું, બધું આ કરવું ને એ બધું કેમ પાલન પોષણ એ કેમ થતું હોય, મહારાજ એ સંસારી ના ખબર હોય, તમને શું ખબર. ત્યાં વળી પોક મૂકી, અને વળી પાછા મારા સાંખની કઈક એવી વાતો કરે, ને જ્યાં વળી પાછા નતું ભટ્ટ રડતા બંધ થાય ત્યાં વળી સુરા ખાતર એવું ટપકું મૂકી દે, ત્યાં વળી પાછા રડવાનું શરૂ કરે. હવે એ જ વખતે એક ગામડી ગામના એક રૂડીબાઈ અને માધવ, હજી મીંઢોળ પણ હાથે બાંધ્યો છે, લગ્ન કરી અને આવ્યા છે દર્શન માટે, ભગવાન શ્રીનું નામ સાંભળેલું. અને એ વખતે સ્ત્રી ભક્તોની સભામાં એ રૂડીબાઈ બેઠેલા. રૂડીબાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજને કીધું, મહારાજ મને તમારા વર્તમાન ધારણ કરાવો. મહારાજ કે એમ અમારા વર્તમાન કાંઈ સહેલા નથી હો, એમ અમે વર્તમાન ન ધારણ કરાવી, અમે તો વર્તમાન ધારણ કરાવી, તમે કોઈ કરું હું? તો કે પરિણો ઈજ પતિ અને બાકીના બધા ભાઈ બાપ. ત્યાં રૂડીબાઈ કે, મહારાજ પરિણો ઈ પતિ બાકીના બધા ભાઈ બાપ, પણ મને વર્તમાન ધારણ કરાવો. ત્યારે મહારાજ કે એવું કહેનારા ઘણા મળે, પણ પરિણો પતિ એ જ ભાઈ બાપ કરે એને વર્તમાન ધારણ કરે. ત્યારે રૂડીબાઈ કે, મહારાજ પરિણો પતિ ભાઈ બાપ. મહારાજ કે એવું કહેનારા ઘણા મળે, પણ માથે મુંડો કરાવે અને ધોળા કપડા પહેરાય એને વર્તમાન ધારણ કરાય. ત્યારે રૂડીબાઈ કે, બોલાવો વાળંદને. રૂડીબાઈ તૈયાર થઈ ગયા, પણ મહારાજ કે, નહીં હવે તમારી કસોટી બરોબર છે, તમારે હવે મુંડો નથી કરાવો, વર્તમાન ધારણ કરાવ્યા. વર્તમાન ધારણ કરાવ્યા ને પછી મહારાજ બોલ્યા કે, જો આ અમારા નવા સત્સંગી અને નથું ભટ્ટ જૂના સત્સંગી, હે આ નવા નવા હારા કે જૂના હારા. અને તે નથું ભટ્ટને એમ થયું કે, મહારાજ તમે મારી ભૂલ ઓળખાવ્યો. એમ કરીને પછી મહારાજ એનો શોખ ટળાવ્યો. પછી સુરા ખાતર કે, મહારાજ તમે આ રૂડીબાઈને એવું કરે પરિણો એ પતિ બાકીના પરિણો પતિ એ ભાઈ બાપ કર્યો, પણ હજી આ માધવરાયને હજી મીંઢોળે છોડ્યો નથી કે, આ માધવરાવનું હું? અને એ વખતે ભગવાન શ્રીએ માધવરાવ સામે દ્રષ્ટિ કરી એમનો પણ કામ નામનો અંતરશત્રુ બાળી નાખ્યો. અને એ વખતે માધવરામના મુખમાંથી શબ્દ નીકળ્યા કે રૂડીભાઈ એમ કહેતા હોય કે પરિણો પતિ એ ભાઈ બાપ, તો હું એમ કહું છું કે મારા માટે એ પણ મા બેન સમાન. દુનિયાની તમામ સ્ત્રીઓ મા બેન છે. દુનિયા ભલે અમને પતિ પત્ની તરીકે જાણે, પણ આજથી અમે સંસારમાં ભાઈ બેન તરીકે રહીશું. અને રહેતા હો કેમ, આ મૂર્તિનો મહિમા સમજાઈ ગયો.